એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાગત છે આપ સૌનું આજના આ વિમર્શમાં.
નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તક પર જરા વિગતે વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે તબીબી જગત અને સામાન્ય વાચકો બંનેને હચમચાવી દીધા છે. સિદ્ધાર્થ મુખર્જીની કેન્સર, એક રોગની જીવનકથા, પુલિત્ઝર પ્રાઇઝ વિજેતાથી આ પુસ્તક.
હા, અને આ વિષય પણ એવો છે ને કે દુર્ભાગ્યે આપણામાંથી કોઈને કોઈના જીવનને અસર કરે જ છે. કેન્સર વિશે આપણે સાંભળીએ તો ઘણું, પણ ખરેખર એ શું છે, એની સામે આપણી લડાઈ કેટલી જૂની, કેટલી અટપટી છે, આ પુસ્તક આ બધા સવાલોના જવાબ આપે છે, પણ એક વાર્તાની જેમ.
બરાબર. આ કોઈ સૂકી મેડિકલ ટેક્સ્ટબુક નથી, પણ એક રોગની, એક જીવની જાણે કે આખી કહાણી છે. એની ઓળખ કેવી રીતે થઈ, એના રૂપ કેવા બદલાયા અને આપણે એની સામે કેવો સંઘર્ષ કર્યો, એ બધી વાત. તો ચાલો શરૂ કરીએ. પહેલા લેખક વિશે જાણીએ. કોણ છે સિદ્ધાર્થ મુખર્જી?
સિદ્ધાર્થ મુખર્જી, એમને શું કહીએ, એક લેખક તો છે જ, પણ સાથે સાથે એક કેન્સરના ડૉક્ટર છે, એટલે કે ઓન્કોલોજિસ્ટ, અને કુશળ સંશોધક પણ છે. ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.
અને એમની ભણતરની સફર પણ એટલી જ જોરદાર છે. સ્ટેનફોર્ડ, ઓક્સફર્ડમાં રોડ સ્કોલર અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલ, આ બધું મળીને એમને ખાસ નજર આપે છે, ખરું ને?
ચોક્કસ. જુઓ, એ ત્રણ અલગ અલગ ભૂમિકા ભજવે છે. એક ડૉક્ટર તરીકે રોજ દર્દીઓનું દુઃખ, એમની આશા, એમની નિરાશા જુએ છે, એટલે એમના લખાણમાં એ લાગણી વંચાય છે. બીજું, એક વૈજ્ઞાનિક તરીકે એ કેન્સરના કોષો કેવી રીતે કામ કરે છે, એની પાછળનું જીનેટિક્સ, એ બધું ઊંડાણથી સમજે છે.
અને ત્રીજું, એક લેખક તરીકે.
હા, લેખક તરીકે આ બધી અઘરી વૈજ્ઞાનિક વાતો, ઇતિહાસ, એ બધું એટલી સરળ, રસ પડે એવી રીતે કહે છે, ક્યારેક તો કવિતા જેવું લાગે. આ ત્રણેયનો જે મેળ છે ને, એ જ એમને કેન્સર જેવા વિષય પર જીવનકથા લખવા માટે પરફેક્ટ બનાવે છે.
સાચી વાત. એ ખાલી રોગનું વિશ્લેષણ નથી કરતા, પણ એની સાથે જોડાયેલી માણસોની વાર્તાઓ, વૈજ્ઞાનિકોનો સંઘર્ષ, ક્યારેક સફળતા, ક્યારેક નિષ્ફળતા, બધું જ વણી લે છે.
બરાબર.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
આ પુસ્તકનો જે મુખ્ય વિચાર છે ને, એ જ ક્રાંતિકારી છે. એ કહે છે કે કેન્સર કોઈ બહારથી આવેલો દુશ્મન નથી, એ તો આપણા પોતાના શરીર, આપણા જ કોષો, આપણા જ જનીનોનું એક બગડેલું સ્વરૂપ છે. એટલે મુખર્જી કેન્સરને એક પાત્ર તરીકે જુએ છે.
એક પાત્ર, રસપ્રદ.
હા, એક એવું પાત્ર જેનો પોતાનો હજારો વર્ષનો ઇતિહાસ છે, જે સતત બદલાય છે, વિકાસ પામે છે, આપણી સારવાર સામે લડે છે. એટલે જ પુસ્તકનું નામ જીવનકથા, બાયોગ્રાફી રાખ્યું છે.
એટલે કે આ કોઈ સામાન્ય મેડિકલ જાણકારી નથી, પણ જાણે કેન્સર નામના એક જીવની આખી કહાણી છે. એના જન્મથી લઈને અત્યાર સુધી એ કેવો રહ્યો, એની સામે કોણ લડ્યું, કેવી રીતે લડ્યું, એ બધી વાત.
બરાબર. પુસ્તકનો હેતુ એ છે કે આપણને સમજાય કે આ બીમારી જે સદીઓથી આપણને પરેશાન કરે છે, એ મૂળભૂત રીતે છે શું, આપણે એના કોષો અને જનીનોના રહસ્યો કેવી રીતે સમજ્યા, અને સૌથી અગત્યનું, એની સામે જે આપણું લાંબુ યુદ્ધ ચાલ્યું છે, જેમાં ક્યારેક હાર્યા, ક્યારેક જીત્યા, એ ઇતિહાસ આપણને ભવિષ્ય માટે શું શીખવે છે,
અને એ કહેવાની રીત કેવી છે, આટલી બધી માહિતી, ઇતિહાસ, વિજ્ઞાન.
મુખર્જીની શૈલી અનોખી છે. એ ઇતિહાસ, વિજ્ઞાન, થોડું રાજકારણ અને ઘણી બધી માનવીય સંવેદનાઓ ભેગી કરે છે. એટલે પુસ્તક વાંચતા ક્યારેક એમ લાગે કે કોઈ જાસૂસી વાર્તા વાંચી રહ્યા છીએ, વૈજ્ઞાનિકો કેન્સરના ભેદ ઉકેલવા મથે છે.
હા.
ક્યારેક વળી રાજકીય થ્રિલર જેવું લાગે, જ્યાં મેરી લાસ્કર જેવા લોકો જાગૃતિ ફેલાવવા અને સરકાર પાસેથી પૈસા કઢાવવા લડે છે.
અને તમે કહ્યું એમ, માનવીય નાટક તો છે જ.
હા, એ સૌથી મહત્વનું છે. લેખક પોતાના દર્દીઓની વાત કરે છે, ખાસ કરીને કાર્લા નામની એક મહિલા જે લ્યુકેમિયા સામે લડે છે, એની વાર્તા આખા પુસ્તકમાં સાથે ચાલે છે. એનાથી શું થાય કે આ બધું વિજ્ઞાન, આંકડા, એ બધું જીવંત બની જાય. આપણને યાદ રહે કે આ બધી શોધો અને લડાઈઓ પાછળ માણસો છે, એમની જિંદગીઓ છે. પુસ્તક આપણને હજારો વર્ષ પાછળ, ઇજિપ્તથી લઈને છેક આજના જીનેટિક્સ સુધી લઈ જાય છે.
તો ચાલો એ સફરના અમુક મુખ્ય મુકામ જોઈએ. પુસ્તક 6 ભાગમાં છે, પણ આપણે મુખ્ય વળાંકો પર ધ્યાન આપીએ. શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત તો છેક પ્રાચીન સમયથી, હજારો વર્ષ પહેલાં. ઇજિપ્તમાં એક જૂના પેપિરસ પર સ્તનની ગાંઠનું વર્ણન મળ્યું છે, અને એની સામે શું લખ્યું હતું ખબર છે?
શું?
કોઈ ઇલાજ નથી, બસ આટલું જ. પછી સદીઓ સુધી હિપોક્રેટ્સ અને ગેલેન જેવા મોટા ગ્રીક ચિકિત્સકો એમ માનતા કે શરીરમાં કાળું પિત્ત વધી જાય ને એટલે કેન્સર થાય. લાંબો સમય સુધી કેન્સર બસ એક રહસ્ય જ રહ્યું, કોઈને કંઈ ખબર નથી પડતી.
અને પછી આવ્યો સર્જરીનો જમાનો, વિલિયમ હાલસ્ટેડ જેવા સર્જનોનો, ખરું ને?
હા, એ આવ્યો 19મી સદીના અંતમાં અને 20મીની શરૂઆતમાં. હાલસ્ટેડ અને એમના જેવા સર્જનો માનતા હતા કે કેન્સર એક જગ્યાએ થયેલો રોગ છે, એને જો જડ મૂળથી આજુબાજુના ભાગ સાથે કાઢી નાખો તો મટી જાય. એટલે એમને રેડિકલ સર્જરી શરૂ કરી.
રેડિકલ એટલે?
એટલે કે ખૂબ જ મોટી આક્રમક સર્જરી, જેમ કે સ્તન કેન્સરમાં આખું સ્તન, આજુબાજુના સ્નાયુઓ, લસિકા ગ્રંથિઓ બધું જ કાઢી નાખવાનું. એ ખૂબ જ પીડાદાયક હતું, પણ ત્યારે લોકોને લાગતું કે આ જ એક રસ્તો છે, કેન્સરને કાપીને ફેંકી દેવાની વાત.
પણ આ તો ત્યારે જ કામ લાગે ને જો રોગ ફેલાયો ન હોય. જો ફેલાઈ ગયો હોય તો?
બરાબર, એ જ મોટો સવાલ હતો, અને એનો જવાબ મળવાની શરૂઆત થઈ બીજા વિશ્વયુદ્ધની આસપાસ. એક નવો અધ્યાય શરૂ થયો કીમોથેરાપીનો.
કીમોથેરાપી, આ શબ્દ તો આપણે બહુ સાંભળ્યો છે.
હા, એની શરૂઆત થઈ બોસ્ટનમાં. ડૉક્ટર સિડની ફાર્બરે જોયું કે અમુક કેમિકલ બાળપણમાં થતા લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરના કોષોને મારી શકે છે. એમણે એમિનોપ્ટેરિન નામની દવા વાપરી, અને પહેલીવાર એવું બન્યું કે કેન્સરના દર્દીઓમાં, ખાસ કરીને બાળકોમાં, રોગમાં કામચલાઉ રાહત મળી. થોડા સમય માટે રોગ કાબૂમાં આવ્યો.
ઓ, આ તો બહુ મોટી વાત કહેવાય. એટલે કે હવે દવાઓથી પણ કેન્સર પર હુમલો થઈ શકે છે એવું પહેલીવાર સાબિત થયું.
હા, આ એક ક્રાંતિ જેવું હતું. અને ફાર્બર માત્ર લેબમાં કામ નહોતા કરતા, એમણે કેન્સર રિસર્ચ માટે પૈસા ભેગા કરવાનું, લોકોમાં જાગૃતિ લાવવાનું કામ પણ શરૂ કર્યું, અને એમાં એમને જોરદાર સાથ મળ્યો મેરી લાસ્કરનો.
મેરી લાસ્કર, એમનું નામ વારંવાર આવે છે આ પુસ્તકમાં, કોણ હતા એ?
મેરી લાસ્કર એક સામાન્ય નાગરિક હતા, પણ અસાધારણ હતા. એમના પતિનું મૃત્યુ કેન્સરથી થયું હતું, પછી એમણે નક્કી કર્યું કે એ આ રોગ સામે લડશે. એમણે અને ફાર્બરે ભેગા મળીને અમેરિકામાં ધૂમ મચાવી દીધી, સરકાર પર દબાણ કર્યું, નેતાઓને મળ્યા, અને કેન્સરને એક રાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો.
અને એનું જ પરિણામ હતું પેલું 1971નું કેન્સર સામે યુદ્ધ, વોર ઓન કેન્સરની ઘોષણા.
બરાબર.
એ કાયદાથી રિસર્ચ માટે એટલા બધા પૈસા મળ્યા જે પહેલાં ક્યારેય નહોતા મળ્યા, અને બધાને એમ લાગ્યું કે બસ હવે થોડા જ વખતમાં આપણે કેન્સરને હરાવી દઈશું. પણ
શું?
પણ વાસ્તવિકતા થોડી જુદી નીકળી. પૈસા આવ્યા એટલે કીમોથેરાપી પર ખૂબ રિસર્ચ થયું. વૈજ્ઞાનિકોને સમજાયું કે એક દવા પૂરતી નથી, એટલે એમણે દવાઓનો કોમ્બિનેશન બનાવ્યા, એકસાથે ઘણી બધી ઝેરી દવાઓ આપવાની.
એનાથી ફાયદો થયો?
ફાયદો થયો, પરિણામો સુધર્યા, પણ એની કિંમત બહુ મોટી હતી. આ દવાઓ એટલી ઝેરી હતી કે દર્દીઓ સારવાર લેતા લેતા જ મરવાની અણી પર પહોંચી જતા. વાળ ખરી જવા, ઉલટીઓ થવી, લોહી ઓછું થઈ જવું, ભયાનક આડઅસરો હતી. આ સમયને મુખર્જી મેડિકલ મેક્સિમાલિઝમનો યુગ કહે છે, એટલે કે રોગને મારવા માટે તમે દર્દીને પણ લગભગ મારી નાખો.
બાપરે.
એટલે સારવાર પોતે જ એક ભયાનક અનુભવ બની ગઈ. આ બધાની વચ્ચે શું કોઈ બીજો વિચાર પણ ચાલી રહ્યો હતો, જેમ કે રોગ થાય જ નહીં એવું કંઈક?
હા, બિલકુલ. એ જ અરસામાં નિવારણ એટલે કે પ્રિવેન્શનનો વિચાર પણ જોર પકડી રહ્યો હતો. 1950ના દાયકામાં બ્રિટનમાં રિચર્ડ ડોલ અને ઓસ્ટિન બ્રેડફર્ડ હિલે સાબિત કર્યું આંકડા સાથે કે સિગારેટ પીવાથી ફેફસાનું કેન્સર થાય છે.
આ તો બહુ મોટી વાત હતી.
ખૂબ જ મોટી, કારણ કે એણે પહેલીવાર બતાવ્યું કે આપણી જીવનશૈલી, આપણી આદતો બદલીને આપણે કેન્સરને મોટા પાયે રોકી શકીએ છીએ.
અને પેપ્સમિયર ટેસ્ટ, જેનાથી સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર વહેલું પકડી શકાય, એ પણ આ સમયગાળાની જ વાત છે ને?
હા, જ્યોર્જ પેપાનિકોલાઉએ શોધેલી એ ટેસ્ટ. આ બંને ઉદાહરણોએ શું બતાવ્યું કે કેન્સર સામે લડવું એટલે ખાલી દવાઓ અને ઓપરેશન જ નહીં, એના કારણો સમજીને એને થતું અટકાવવું એ પણ એટલું જ, કદાચ એનાથી પણ વધુ મહત્વનું છે. નિવારણ એક શક્તિશાળી હથિયાર છે.
પણ હજુ પેલો મૂળ સવાલ તો ઊભો જ હતો, કેન્સર છે શું? કોષોના લેવલ પર શું ગડબડ થાય છે? આ કોયડો ક્યારે ઉકેલાયો?
એ કોયડો ઉકેલાયો 1970 અને 1980ના દાયકામાં. અને મુખર્જીના મતે આ પુસ્તકનો કદાચ સૌથી રોમાંચક વૈજ્ઞાનિક વળાંક છે. બે વૈજ્ઞાનિકો, જે માઇકલ બિશપ અને હેરોલ્ડ વોર્મસ, એમણે ઓન્કોજીન્સ શોધી કાઢ્યા.
ઓન્કોજીન્સ એટલે કે કેન્સર માટે જવાબદાર જનીનો?
હા, પણ એમણે જે શોધ્યું એ આશ્ચર્યજનક હતું. એમણે બતાવ્યું કે આ કેન્સર પેદા કરતા જનીનો કોઈ બહારથી નથી આવતા, કોઈ વાયરસથી કે એવું કંઈ નહીં. એ તો આપણા પોતાના જ શરીરમાં રહેલા કોષોના સામાન્ય વિકાસ અને વિભાજન માટે જરૂરી એવા જ જનીનો, જેને પ્રોટો ઓન્કોજીન્સ કહેવાય, એનું જ બગડેલું વિકૃત સ્વરૂપ છે.
શું વાત કરો છો! એટલે કે દુશ્મન બહાર નથી, આપણી અંદર જ છે? આપણા જ સારા જનીનો બગડીને કેન્સર બનાવે છે?
એકદમ. મુખર્જી એને બહુ સરસ રીતે કહે છે, કેન્સર એ આપણા સામાન્ય સ્વરૂપનું વિકૃત સંસ્કરણ છે, અ ડિસ્ટોર્ટેડ વર્ઝન ઓફ આર નોર્મલ સેલ્વ્સ. આ સમજણે તો આખી રમત બદલી નાખી.
કેવી રીતે?
હવે સમજાયું કે કેન્સરને મારવું કેમ આટલું અઘરું છે. કારણ કે કેન્સરના કોષો અને આપણા નોર્મલ કોષોમાં ઘણી સામ્યતા છે. તમે કેન્સરને મારવા જાઓ તો સાથે સાથે સારા કોષોને પણ નુકસાન થાય, એટલે જ કીમોથેરાપીની આટલી આડઅસરો હતી.
તો આ નવી સમજણ પછી સારવારમાં શું બદલાવ આવ્યો? શું આપણે હવે વધુ સ્માર્ટ રીતે હુમલો કરી શકીએ?
હા, આ સમજણે જ ટાર્ગેટેડ થેરાપી એટલે કે લક્ષિત ઉપચારનો રસ્તો ખોલ્યો. વિચાર એવો આવ્યો કે જો કેન્સર કોઈ એક ચોક્કસ બગડેલા જનીનને કારણે થતો હોય, તો શું એવી દવા ન બનાવી શકાય જે ફક્ત એ જ બગડેલા જનીન કે એનાથી બનતા પ્રોટીન પર જ નિશાન સાધે અને બાકીના સારા કોષોને છોડી દે?
જાણે કે મિસાઇલ ટાર્ગેટ પર જ વાગે એમ.
બરાબર. અને આનો સૌથી સફળ અને પ્રખ્યાત દાખલો છે ગ્લિવેક નામની દવા. પુસ્તકમાં એની આખી વાર્તા છે.
હા, એ CML નામના બ્લડ કેન્સર માટે વપરાય છે, ખરું ને?
હા, ક્રોનિક માયલોઇડ લ્યુકિમિયા. ગ્લિવેક ખરેખર ચમત્કાર જેવી સાબિત થઈ. એ સીધી જ CML માટે જવાબદાર પેલી ખામીવાળી પ્રોટીન પર જ હુમલો કરે છે. અને એનાથી શું થયું? એક જીવલેણ ગણાતો રોગ એ હવે કાબૂમાં રાખી શકાય એવી લાંબા ગાળાની બીમારી બની ગયો, અને એ પણ પેલી કીમોની ભયંકર આડઅસરો વગર. આ ખરેખર સ્માર્ટ બોમ્બ જેવું હતું.
આ સાંભળીને તો ઘણી આશા જાગે છે. પણ શું બધા કેન્સર માટે આવી ટાર્ગેટેડ થેરાપી મળી ગઈ છે?
ના, કમનસીબે નહીં. પુસ્તક એ પણ સ્પષ્ટ કરે છે, મોટા ભાગના કેન્સર CML કરતાં ઘણા જટિલ હોય છે. એમાં એક નહીં પણ ઘણા બધા જનીનોમાં ગડબડ થયેલી હોય છે. એટલે દરેક કેન્સર માટે ગ્લિવેક જેવી મેજિક બુલેટ શોધવી બહુ મુશ્કેલ છે. પણ હા, આ દિશામાં ઘણું કામ થઈ રહ્યું છે અને નવી દવાઓ આવી રહી છે. પુસ્તકનો અંત કોઈ મોટી જીતની ઘોષણા નથી કરતો, પણ એક સાવધ આશાવાદ વ્યક્ત કરે છે. આપણે ઘણું હાંસલ કર્યો છે, પણ રસ્તો હજુ લાંબો છે.
આ આખી ગાથા સાંભળ્યા પછી ક્યાં મુખ્ય વિષયો કે સંદેશા તારવી શકાય આ પુસ્તકમાંથી?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ એ જ છે કે કેન્સર એ આપણું વિકૃત સ્વ છે. એ કોઈ બહારનો રાક્ષસ નથી, પણ આપણા જ કોષોનું બગડેલું રૂપ છે. આ સમજ કદાચ રોગના ડરને થોડો ઓછો કરે અને એની જટિલતા સમજાવે.
હા, અને બીજો મુદ્દો જે મને સ્પર્શ્યો તે એ કે કેન્સર રિસર્ચનો ઇતિહાસ કેવો રહ્યો છે. ક્યારેક અભિમાન તો ક્યારેક નમ્રતા. વૈજ્ઞાનિકોને લાગ્યું કે બસ હવે જીતી ગયા, પણ કેન્સરે દરેક વખતે બતાવ્યું કે એ વધુ ચાલાક છે. એનાથી વૈજ્ઞાનિકો વધુ નમ્ર બન્યા.
સાચી વાત છે. દરેક મોટી સફળતા પાછળ ઘણી નિષ્ફળતાઓ છે, પણ એમાંથી શીખીને જ આપણે આગળ વધ્યા. પ્રગતિ સીધી લીટીમાં નથી થઈ, ગોળ ગોળ ફરીને, ઠોકરો ખાઈને થઈ છે. આ આપણને જીવનના બીજા પડકારો સામે પણ ધીરજ રાખતા શીખવે છે.
અને ત્રીજો મુદ્દો જે મને ખૂબ પ્રેરણા આપે છે તે મેરી લાસ્કર જેવા સામાન્ય લોકોની તાકાત, એમની સક્રિયતા, એમની રાજકીય ઈચ્છાશક્તિ.
હા, એ અદ્ભુત છે. એક વ્યક્તિ ધારે તો શું ન કરી શકે. એમણે કેન્સર જેવા વિષયને જેની કોઈ વાત નહોતું કરતું એને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવી દીધો, સરકારને પૈસા આપવા મજબૂર કરી. આ બતાવે છે કે સમાજ તરીકે આપણે જે ઈચ્છીએ એ દિશામાં પ્રગતિ થઈ શકે છે.
અને પેલી સારવારની વાત, હથોડા જેવી આડેધડ સારવારથી શરૂ કરીને સોય જેવી ચોક્કસ ટાર્ગેટેડ થેરેપી સુધીની સફર, એ પણ મહત્વનું છે.
ચોક્કસ. અને સાથે સાથે દર્દીનો અનુભવ. કાર્લા જેવી વ્યક્તિઓની વાર્તાઓ આપણને યાદ કરાવે છે કે આ બધું વિજ્ઞાન અને આંકડા છેવટે તો માણસો માટે છે, એમની પીડા ઓછી કરવા માટે છે. અને છેલ્લે પેલું નિવારણનું મહત્વ, રોગને થતો અટકાવવો.
પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે મનમાં ઘર કરી જાય, એમાંથી કેટલાક પર વાત કરીએ.
હા, જરૂર. એક વિચાર જે મને બહુ ગમ્યો તે પેલો કે કેન્સર આપણા જીનોમમાં વણાયેલું છે. તે આપણા સામાન્ય સ્વરૂપનું વિકૃત સંસ્કરણ છે. આ કેન્સરની અંદરની પ્રકૃતિ બતાવે છે. દુશ્મન અંદર જ છે.
અને બીજો પ્રગતિ વિશે, કેન્સરની વાર્તા અત્યંત આત્મવિશ્વાસ અને કાર્મી નિષ્ફળતાની છે. દરેક સફળતા રોગની જટિલતાનું નવું સ્તર ઉજાગર કરતી હતી. આ શીખવે છે કે જટિલ સમસ્યાઓનો ઉકેલ સીધો સટ નથી હોતો, નિષ્ફળતા પણ જરૂરી છે.
ત્રીજો વિચાર સિડની ફાર્બર વિશે, જે ક્લિનિક અને લેબને જોડે છે. ફાર્બર માટે પથારી પાસેના દર્દી અને લેબોરેટરી ડીશમાંના પોષો વચ્ચે કોઈ ભેદ નહોતો. એકની જરૂરિયાતે બીજામાં શોધને વેગ આપ્યો. આ દર્દીને કેન્દ્રમાં રાખીને થતા સંશોધનનું મહત્વ બતાવે છે.
અને ચોથો, જે મને ખૂબ રસપ્રદ લાગ્યો, તે કેન્સરની ઉત્ક્રાંતિવાદી પ્રકૃતિ વિશે. જો આપણે કુદરતી પસંદગીનું પરિણામ છીએ, તો કેન્સર કોષો આપણી અંદરની પસંદગીનું ભયાનક રીતે સંપૂર્ણ પરિણામ છે. તેઓ ઉત્ક્રાંતિના માસ્ટર છે.
હા, આ સમજાવે છે કે કેન્સર કેમ દવાઓ સામે ટકી જાય છે, કેમ ફેલાય છે. એ કોઈ એક જગ્યાએ બેઠેલો દુશ્મન નથી, પણ સતત બદલાતો રહે છે. આપણી ચાલ પ્રમાણે પોતાની ચાલ બદલે છે. ખરેખર વિચારવા જેવી વાત છે.
તો આ બધી વાતો, આટલું જ્ઞાન સામાન્ય જીવનમાં કઈ રીતે કામ આવી શકે?
તદ્રુપ થાય છે, અને એમને એ પણ લાગે કે એમની લડાઈ એકલાની નથી, આ એક લાંબી માનવ સંઘર્ષનો હિસ્સો છે.
અને આપણા બધા માટે, જેમને કેન્સર નથી, ભગવાન કરે ના હોય,
આપણા બધા માટે નિવારણનું મહત્વ સમજાય છે. સિગારેટ ન પીવી, હેલ્ધી ખોરાક ખાવો, કસરત કરવી, સમયસર ચેકઅપ કરાવવું, આ બધી વાતો કદાચ સાદી લાગે, પણ પુસ્તક વાંચ્યા પછી એનું મહત્વ સમજાય છે.
સાચી વાત.
અને સામાજિક રીતે પણ રિસર્ચ માટે પૈસા કેમ જરૂરી છે, સરકારની નીતિઓ કેવી હોવી જોઈએ, એ વિશે આપણે વધુ જાગૃત બનીએ, અને કેન્સર સાથે જે ડર અને શરમ જોડાયેલા છે એને ઓછા કરવામાં પણ મદદ મળે. લોકો ખુલ્લીને વાત કરી શકે, મદદ માંગી શકે.
અને હા, પેલું જે રોજ નવા ચમત્કારિક ઇલાજના સમાચારો આવે છે, એને થોડી શંકાથી જોતા શીખવે છે. સાચી પ્રગતિ ધીમે ધીમે મહેનતથી થાય છે, રાતોરાત નહીં.
બિલકુલ.
તો આખી ચર્ચા પછી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટી શીખ શું રહી? કોઈ એવી વાત જે તમને ખાસ સ્પર્શી ગઈ?
મારા માટે દર્દીની વાતનું મહત્વ. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે, છેવટે તો એ માણસના અનુભવ, એની પીડા માટે છે. કાર્લાની વાર્તા અને સિડની ફાર્બરનો જે દર્દી કેન્દ્રિત અભિગમ હતો એ મને ખૂબ ગમ્યો.
અને મારા માટે બે વાતો. એક તો પેલો વિચાર કે કેન્સર એ આપણા જ શરીરનું વિકૃત સ્વરૂપ છે, એણે મારી સમજ જ બદલી નાખી. અને બીજું, મેરી લાસ્કરની કહાણી, એક સામાન્ય નાગરિક ધારે તો શું કરી શકે છે, એની તાકાત.
ખરેખર આ પુસ્તક ખાલી કેન્સર વિશે નથી, એ વિજ્ઞાન, ઇતિહાસ, માણસના સંઘર્ષ અને આશાની પણ વાત છે.
ચોક્કસ. અને શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર મૂકતા જઈએ. જેમ આપણે કેન્સરની આ લાંબી અને અટપટી જીવનકથામાંથી શીખ્યા કે પ્રગતિ ધીમી હોય છે, નિષ્ફળતા આવે છે, દુશ્મન ઘણીવાર અંદર જ હોય છે, અને નિવારણ પણ એટલું જ જરૂરી છે, શું આ જ શીખ આપણે જીવનના બીજા મોટા પડકારો, જેમ કે પર્યાવરણનો પ્રશ્ન હોય કે સમાજની અસમાનતા, એની સામે લડવામાં પણ ઉપયોગમાં લઈ શકીએ?
ખૂબ જ સારો સવાલ છે, વિચારવા જેવો.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.